તારીખ 13/9/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 432 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 345 ભાવનગર ખાતે અંતિમ પ્રવચન
ચાલે છે 432 ઓછામાં ઓછા સદાય હોય છે, સદાય ત્યાં ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં બિનભિન્ન ભાગમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન છે. વચ્ચેનો પારિગ્રામ 174 પાણી. હાલમાં વિનય ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં શ્રી સિમંદરનાથ વિચરી રહ્યા છે. સિમંદરનાથ, યુગમંદરનાથ આદિ 20 તીર્થંકરો છે. એમાં સિમંદરનાથ પુષ્કલાવતી વિજયમાં છે અને અત્યારે પણ સમોસરણમાં બિરાજી દેવધનીના ધોધ વરસાવી રહ્યા છે. ભગવાનને દેશના આજે પણ ત્યાં 20 તીર્થંકરોની ચાલુ છે. કરોડોના કરોડો જીવો એ દેશના સાંભળે છે, એનો લાભ લે છે. પોતપોતાની યોગ્યતા પ્રમાણે પોતાના આત્મામાં શુદ્ધિ એ નિમિત્તે ઉત્પન્ન કરે છે. એ રીતે અન્ય વિભાગોમાં અન્ય તીર્થંકર ભગવંતો પણ વિચરી રહ્યા છે, સિમંદરનાથની જેમ જ. જો કે ભગવાન નિર્વાણ પધાર્યા છે તો પણ આ પંચમકાળમાં આ ભરતક્ષેત્રે વીર ભગવાનનું શાસન પ્રવર્તી રહ્યું છે, તેમનો ઉપકાર વર્તી રહ્યો છે. જે દેશના એમને આપી એ ઉપદેશનું પરંપરાગત મૂળ સત્વ હજી જળવાઈ રહ્યું છે અને હજી પણ અનેક જીવો ધર્મ પામે છે, પામતા આવ્યા છે અને હજી પામે છે, પામી રહ્યા છે. એ વીર ભગવાનનો ઉપકાર છે. એટલા વિશાળ પ્રમાણમાં એમની દેશના ચાલી હજી પણ એ માર્ગ ચાલુ રહી ગયો છે. જે જે જ્ઞાનીઓ થાય છે એને એ ખ્યાલમાં આવે છે કે આજથી 2500 વર્ષ પહેલા જે તીર્થંકર ભગવાને શાસન પ્રવર્તાવ્યું એ શાસનને અનુસરીને આજે પણ મૂળ માર્ગ છે, જીવંત રહ્યો છે. આ બહુ મોટી વાત છે. ભલે મહાવીર જેવો ધર્મકાળ નથી, એવા ધર્મ પ્રાપ્ત કરે એવા જીવો બહુ અલ્પ નીકળે છે, તો પણ સદંતર એનો અભાવ થયો છે એવું નથી. એમ કેમ છે
સીધો ઉપકાર નથી, સીધા ઉપકાર વર્ણવે છે.
હા, સીધો ઉપકાર નથી, પણ એમની જે દેશના છે એની પરંપરા જે ચાલી છે, જેમ કે ગુરુદેવ છે, ગુરુદેવના નિમિત્તે ઘણો ફેલાવો થયો, પ્રત્યક્ષમાં ઘણો ફેલાવો થયો. હવે જે શાસ્ત્રો અને જે પરંપરા ચાલશે, જેને કોઈ સમજવાનું મળશે તો ખ્યાલ આવશે ને, એવી રીતે અમુક વર્ષો પહેલા આવા એક સમર્થ મહાપુરુષ થયા, જેમના કાળમાં ધર્મવૃદ્ધિ ઘણી થઈ, ઘણા શાસ્ત્રો, ઘણા મંદિરો આદિ થયા, ઘણા આ માર્ગને વિશે ભયા, અને એની પરંપરા ભલે ઘટતું ચાલે પણ એની પરંપરા હજી ચાલે છે. તો આ તો હજી અહીંયા હજી તીર્થંકર પુત્ર નથી બાંધતા, તો પણ આપણી નજર સામે જોયું કે કેટલી ક્રાંતિ થઈ સમાજની અંદર. તો જો સાક્ષાત તીર્થંકર હોય તો અત્રે અતિશય સિંહસરણમાં બિરાજમાન હોય, કેટલી જબરજસ્ત, કરોડો જીવો આવે, અહીંયા હજારો લાખો આવે, તો ત્યાં ચારે ત્રણે ગતિમાંથી, નરક સિવાયની ત્રણ ગતિમાંથી લાખો કરોડો જીવો આવે છે. એટલા મુનિઓ થાય, એટલા આચાર્યો થાય, ગણધરો હોય, એટલા જ્ઞાનીઓ થાય, એ દ્વારા પછી શાસ્ત્રોની પરંપરા ચાલે, એ હજી ચાલી આવે છે. સીધો ઉપકાર નથી તો પણ એને ખ્યાલ આવે છે કે આ ભગવાનની પરંપરા 2500 વર્ષ પહેલાની હજી જ્ઞાનની જ્યોત હજી સદંતર બુજાઈ ગઈ નથી. એક પછી એક પછી એક દીવા સળગ્યા કરે છે, અને એનો પ્રકાશ મળ્યો, એ પ્રકાશમાં મને પણ પ્રકાશ મળ્યો એમ ખ્યાલમાં આવે છે. એટલું જ્ઞાન લંબાઈ છે. હાથ પીઢીએ પૂર્વજો અને દાદાઓ ઘણું ધન મબલખ સંપત્તિ મૂકીને ગયા હોય, પછી વચ્ચે વાપર્યું હોય વાપરનારે, તોય વધ્યું હોય, વાપરતા વાપરતા પણ વધ્યું હોય કે આ હવેલી 200 વર્ષ પહેલા ચણાયેલી છે, અમારી હજી કાંકરી ખરતી નથી, ભલે સીધો ઉપકાર નથી પણ ચીજ રહી ગઈ છે, એનો ઉપકાર તો વર્તે છે, એક પ્રકાર છે. એટલે ભલે વીર ભગવાન નિર્વાણ પધાર્યા છે તો પણ આ પંચમકાળમાં આ ભરત ક્ષેત્રે વીર ભગવાનનું શાસન પ્રવર્તી રહ્યું છે, અત્યારે એમનું શાસન પ્રવર્તી રહ્યું છે, બરાબર એમનો ઉપકાર વર્તી રહ્યો છે. અત્યારે આ જે તત્વજ્ઞાનનો આપણે મૂળ વિષયનો અભ્યાસ કરી શકીએ છીએ એ એમનો ઉપકાર છે, પરંપરા એ ભગવાન મહાવીર સ્વામીનો ઉપકાર છે. બહુ ચોખ્ખી વાત છે. વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા, આ હવે પરંપરા કેવી રીતે ચાલી એનું વર્ણન કરે છે. કે વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા, કુંકુંડાચાર્ય થયા, સમનભદ્રાચાર્ય થયા, એવા ઘણા સમર્થ આચાર્યો થયા, અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા, જેમણે વીર ભગવાનની વાણીના રહસ્યને વિવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે. રહસ્ય તો જે છે તે છે, પોતપોતાની મૌલિક પદ્ધતિથી, શૈલીથી, પોતાની આગવી શૈલીથી એ રહસ્યને શાસ્ત્રમાં જાળવી રાખ્યું છે, ભરી દીધેલું, ભરીને રાખેલું છે. ખાલી શબ્દો નથી પણ એનું રહસ્ય છે, કેવો શબ્દ વાપરો છે, એના ભાવાર્થને જાળવી રાખ્યો છે એમ નથી કીધું. જૈન દર્શનના જૈન મતને જાળવી રાખ્યો છે, મતાર્થને પકડી રાખ્યો છે એમ નથી કીધું, રહસ્ય શબ્દ વાપરો છે. અનેક આચાર્ય ભગવંતો થયા જેમણે વીર ભગવાનની વાણીના રહસ્યને, વાણીમાં રહેલું જે રહસ્ય, પારમાર્થિક તત્વ જેને કહીએ, આત્માને હિતમાં પરમ પ્રયોજન હોય એવું જે મૂળ તત્વ છે એ એમણે શાસ્ત્રની અંદર સંગ્રહી રાખ્યું છે, ભરી દીધું છે, પોતે એ ગ્રહણ કર્યું અને શાસ્ત્રમાં એ વાત રાખતા ગયા છે, મૂકતા ગયા છે. વિવિધ પ્રકારે, ભલે શૈલી અનેક શાસ્ત્રોની અનેક પ્રકારે કથન શૈલી દેખાય, પણ એ શાસ્ત્રોમાં સૂત્રોમાં ગૂંથીને ભરેલું છે. શ્રી કુમકુમાદી સમર્થાચાર્ય ભગવંતોએ દિવ્ય ધ્વનિના ઊંડા રહસ્યોથી ભરપૂર પરમાગમો રચી મુક્તિનો માર્ગ અદભુત રીતે પ્રકાશ્યો છે. શ્રી કુમકુમાદી સમર્થાચાર્ય ભગવંતોએ દિવ્ય ધ્વનિના ઊંડા રહસ્યોથી ભરપૂર જે રહસ્યો ભેડા છે દિવ્ય ધ્વનિના છે, ગુરુ પરંપરાથી એમણે પોતે પોતાના શુદ્ધ પરિણતિમાં ધારણ કરેલા છે એ રહસ્યોને, અને પોતે પછી એ શાસ્ત્રોની અંદર રાખતા ગયા છે. આ મૂડી જળવાઈ રહી છે, જે મૂળ રહસ્યભૂત મૂડી છે એ બરાબર જળવાઈ રહી છે એમ કેવું છે. ઊંડા રહસ્યોથી ભરપૂર પરમાગમો છે. વિદ્યમાન પરમાગમો કેવા છે આચાર્ય ભગવંતોના? કે ઊંડા રહસ્યથી ભરપૂર પરમાગમ છે, એ રહસ્યને ઉકેલ કરવાની, એ રહસ્યની સૂઝ આવવાની શક્તિ જેનામાં હોય, પાત્રતા જેનામાં હોય, તો એ બરાબર રહસ્યને ઉકેલી શકે છે. પણ જેને દેખાયું એ એમ કહે છે કે આ પરમાગમોમાં ભરપૂર ભરેલા રહસ્યો છે, સારી રીતે ભરેલા છે, એવી કોઈ આચાર્યોની શૈલી છે કે જેની અંદર રહસ્યો બરાબર સમજાય છે. શ્રીમદજી દિગંબરની તીખી શૈલીથી રહસ્ય સમજી શકાય છે, રહસ્ય કાંઈક સમજી શકાય છે. એટલે મારી શક્તિના પ્રમાણમાં હું કાંઈક સમજુ છું, રહસ્ય તો ભર્યું છે એમણે, પણ કઈક સમજી શકાય છે. પરમાગમો આરસના પુત્ર એવા એ રહસ્ય ભરપૂર વાણી જે પોતાને ઉપકારી થઈ એવું રહસ્ય સદાય જીવંત રહો એવી ભાવના હોય છે. કેમકે આરસ છે વધારે ટકે એવો પથ્થર છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, અને એમાં ખોદેલું છે, લખેલું ઘૂસાઈ જાય, ખોદેલું ઘૂસાતું ઘણો લાંબો કાળ એ ટકે છે. એની પાછળ ભાવના એ છે કે સદાય આવું રહસ્ય છે એ જગતની અંદર જીવંત રહો અને અનેક જીવો આ રહસ્યને પ્રાપ્ત થાવ. એ જીવંત રહો એનો અર્થ કે અનેક જીવોને પ્રાપ્ત થઈને એ સદાય ચાલુ ને ચાલુ આ માર્ગ રહે, આત્મહિતનો માર્ગ સદાય પ્રકાશમાન રહે, એવો ત્યાં વિશાળ ભાવના એની પાછળ રહેલી હોય છે. માત્ર એ શોભાનો વિષય છે એટલું નથી, શોભા તો શક્તિ અનુસાર કરવામાં આવે છે. મૂળ ભાવના આ છે એની પાછળ કે આ માર્ગ સદાય જીવંત રહો, આ માર્ગને પ્રાપ્ત કરનારા જીવોને આનો લાભ મળ્યા કરો, આ વસ્તુ હશે તો કોઈને ને કોઈને એનો લાભ મળશે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેમાં આ ભાવના સામાન્ય રીતે ધર્મી જીવને આવ્યા વિના રહેતી. મંદિર બંધાવવામાં પણ એ જ ભાવના છે, શાસ્ત્ર પ્રકાશનમાં પણ એ જ ભાવના. ત્યાં તો બેનો સંગમ છે, ભગવાન મહાવીર સ્વામી નું મંદિર છે, ભગવાન વિરાજ મહાવીર સ્વામી ની સ્થાપના કરી છે, અને ફરતા દિવાલ ઉપર આરસ ની અંદર આગમો લખેલા છે. એટલે ભગવાન ને ભગવાન નું રહસ્ય બંને એક જગ્યાએ એક જ ઇમારત ની અંદર છે. જેમ કાંટો વાગ્યો હોય એની એની વેદનાની ખબર પડે, બીજાને એની ખબર પડે નહીં. એમ ઉપકાર થયો હોય એને એ ઉપકાર પણ શું છે, એ ઉપકાર શું ગણાય, શું કહેવાય, એ થયો એને ખબર પડે છે. ન થયો હોય એને એ વિષય સમજાવવો મુશ્કેલ છે. એ વાત એવી છે, એટલે પોતાના પૂરતું નથી રાખતા. જેને ઉપકાર થાય છે એનું બહુ ઉદાર ચિત્ત થઈ જાય છે. એટલું ઉદાર થાય છે કે આવું પરમ રહસ્ય પરમ હિતાત્માનું થાય એવું રહસ્ય જગતના અનેક જીવોને ભવિષ્યમાં પણ મળ્યા કરે એવી કોઈ સુવ્યવસ્થા થતી હોય તો એની કરવાની ભાવના હોય છે. પછી પુણ્યયોગ અનુસાર થવા યોગ્ય હોય તે થાય, નવા ન થવા યોગ્ય હોય તે ન થાય, પણ એવી ભાવના વિશાળ ભાવના રાધાંશની અંદર ઉત્પન્ન થાય છે. આવા ઉચ્ચ કોટીના શુભરાગના પરિણામ મોક્ષ માર્ગી જીવને ધર્માત્માઓને વર્તે છે, થાય છે. આચાર્ય ભગવંતોએ દિવ્યધ્વનિના ઊંડા રહસ્યોથી ભરપૂર પરમાગમો રચી મુક્તિનો માર્ગ બીજું નથી કહ્યું. વાત તો ઘણી આવી છે, પણ જે વાત કરી છે રહસ્યભૂત વાત શું છે, મુક્તિનો માર્ગ તે રહસ્યભૂત વાત છે. એ માર્ગ જલ્દી હાથમાં આવતો નથી. જીવને શુભ પરિણામ થાય છે, અશુભ છોડીને બહુ બોલતો શુભ પરિણામ થાય છે, પણ એ બંધનનો માર્ગ છે, મુક્તિનો માર્ગ નથી. મુક્તિનો માર્ગ એમણે પ્રકાશ્યો છે. અત્યારે તો જૈનો એમ સમજે છે કે ભગવાને અહિંસા પ્રકાશે, શું અહિંસા પરમો ધર્મ, જૈન ધર્મ તો અહિંસાને વરેલો છે, અને અહિંસા મહાવીર સ્વામી પ્રકાશે છે. ખરેખર તો મહાવીર સ્વામી મુક્તિનો માર્ગ પ્રકાશે છે, અને તે અદભુત રીતે પ્રકાશ્યો છે, અસાધારણ શૈલીથી, અસાધારણ પદ્ધતિથી. એ જ વાત હાલમાં શ્રી કહાન ગુરુદેવ તે શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. ભલે ઘણી વાતો આવતી હોય તો પણ મુક્તિનો માર્ગ બતાવી રહ્યા છે, મુક્તિનો માર્ગ સમજાવી રહ્યા છે. આ મોટી વાત છે. પાત્ર જીવ પાત્રતાના કાળમાં મુક્તિનો માર્ગ શોધતો હોય છે. ભવભ્રમણ મારો કેવી રીતે અભાવ થાય, મુક્તિનો માર્ગ કહો અસ્તિથી, ભવભ્રમણ કહો, ભવભ્રમણનો નાશ કહો તે નાસ્તિથી, એક જ વાત છે. એની શોધમાં હોય છે, એને મુક્તિનો માર્ગ કહેનારા કોઈ મળે એટલે સીધો પકડે છે. કેમ કે એની શોધમાં હોય છે. જે કોઈને સાંભળે, જે કોઈ સાહિત્ય વાંચે, એમાંથી એની નજર એ ગોતતી હોય છે કે આમાં મુક્ત થવાનો માર્ગ કેવી રીતે છે, મુક્ત થવાનો માર્ગ આવે છે કે નહીં, આવે છે તો કેવી રીતે આવે છે. બસ આ શોધવાની જેની નજર હોય છે એને કહેનાર મળે ત્યારે એ ઉપરથી નથી જતા, ત્યારે એ સિદ્ધિ એની નજર બરાબર પોતાને જેની શોધ હોય છે એના ઉપર પડી જાય છે. આ કુદરતી વસ્તુ છે. જેને એની શોધ નથી અને જેનું ચિત્ત હજી જેની મતિ હજી દોડાયેલી છે આ વિષય સિવાય બીજા વિષયની અંદર પણ, જેને વધારે રસ પડે છે, વધારે કુતૂહલ થાય છે અને જાણવાની જિજ્ઞાસા મારી જાય છે જુદી જુદી વાત, મુક્તિના માર્ગ ઉપર જેનું વજન નથી એને એ માર્ગ કહેનારા મળે છે તો પણ એ ઉપરથી ચાલ્યા જાય છે, એને મુક્તિનો માર્ગ સમજમાં આવતો નથી. એક રહસ્યભૂત વિષય છે, મુક્તિનો માર્ગ છે રહસ્યભૂત વિષય છે. એટલે અહીંયા પણ રહસ્ય શબ્દ વાપર્યો છે, કેમ કે ગુરુદેવની ઉપસ્થિતિમાં આ વાત બોલાયેલી છે, એટલે વર્તમાન કાળનો પ્રયોગ છે શબ્દની અંદર, કથનની અંદર. હાલમાં શ્રી કાન ગુરુદેવ તે શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને, ખુલ્લા કરીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. એમ કહે કે આ આત્મા છે, આ આત્મા છે, એમ કે એમાં મુક્તિનો માર્ગ આવે. આત્મા તો કહે પણ આત્મા છે એમ કે, આ આત્મા છે એમ કે એમાં મુક્તિનો માર્ગ આવે. આત્માને દર્શાવનારા, આત્માને દેખે છે એ મુક્તિનો માર્ગ છે. ફરીથી, જેના જ્ઞાનમાં આત્મા છે એ આત્માને દર્શાવે છે કે આ આત્મા છે, એવું જે જોઈને કહે છે, અવલંબીને કહે છે, એ આત્માનું અવલંબન એ જ મુક્તિનો માર્ગ છે. એ માર્ગ પ્રકાશિત થાય છે એમની વાણીમાં. પણ ગૂઢ રહસ્ય શબ્દો છે એની અંદરનું જે રહસ્ય છે એ જરા ગૂઢ છે. એટલે એમની વાણીમાં એ ન્યાયથી, તર્કથી, આગમથી, યુક્તિથી, જ્ઞાનથી અનેક પ્રમાણો આપતા જાય છે, અને પોતાના અનુભવ જે બળવાન પ્રમાણ છે એને પણ વ્યક્ત કરતા જાય છે. એમ ચારે બાજુથી ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. તેઓ શ્રી પોતાના સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા તત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી અમે હમણાં ગ્વાલિયર ગયા હતા જુલાઈમાં, એ ગામના નામ પણ આપણે સાંભળ્યા ન હોય એવા નાના નાના ગામમાં મુમુક્ષુ આપણા વસે છે. કેટલાક તો બહુ દૂર હોવાથી અને એ પ્રકારની પોતાની અનુકૂળતા નહીં હોવાથી અહીંયા આવી શકતા નથી. કેટલાક આવે છે તો કઈ બધાના પરિચયમાં આવતા નથી, એમ કે તમે આવી ગયેલા આટલા વર્ષ પહેલા અમે ઢાયવા હતા, આપણને કોઈને ખબર ન હોય એવા છે ઘણા. તો ઘણા તો એવા છે કે જેના ગામના નામ માણસના તો ક્યાંથી ઓળખે, ગામના નામનો ખ્યાલ ન હોય એવા. જુદા જુદા નાના મોટા મોટા શહેરમાંથી તો બધા મોટા શહેરમાંથી તો મુમુક્ષુઓ છે જ, મોટા શહેરમાં તો આપણા મંડળો છે, મંદિરો છે, પણ નાના નાના ગામમાં પણ લોકો વસેલા છે. એના ઉપરથી એ વાત છે કે તેઓ શ્રી પોતાના સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા તત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. હિન્દુસ્તાનના પશ્ચિમ વિભાગમાં આપણું સૌરાષ્ટ્ર છે, ત્યાં દિગંબર સંપ્રદાયનું બહુ પ્રમાણ ઘણું નાનું હતું. આ બાજુ જોઈએ તો ભાવનગરમાં થોડા દિગંબરો અને જૂનાગઢમાં, ગુજરાતમાં થોડા, પણ ભાવનગરમાં બહુ થોડા ઘર, ભાવનગર જૂનાગઢમાં નહીં, બસ મંદિર બે છે પણ બાકી ઉત્તર ગુજરાતમાં ખરા. પણ સૌરાષ્ટ્રમાં તો એમ સમજો કે ભાવનગર આખા સૌરાષ્ટ્રમાં 25-30 ઘર અને લગભગ એમ સમજે દિગંબર સંપ્રદાય વાળા કે એ બાજુ આપણી વસ્તી નથી, સૌરાષ્ટ્રમાં આપણી વસ્તી નથી એમ સમજે લગભગ. એમાં આત્મધર્મ અને બીજા સાહિત્યથી અને કેટલાક આપણા વિદ્વાનો એ બાજુ ગયા, એને લઈને લોકોને ત્યાં સંપ્રદાયના લોકોને એમ લાગ્યું કે જ્યાં આપણી વસ્તી નથી ત્યાં હું આ મોટો હોબાળો શું છે દિગંબરનો, દિગંબર સત્ય છે, દિગંબર સત્ય છે, આમ જોર જોર શોરથી આ શું આ બધું હાલવા, કોણ આ જાગ્યું, કોણ એ બાજુ, એટલે એક લોકોને કુતૂહલનું કારણ છે. ઘણા માણસો આ બાજુ આવવા મળ્યા, કેટલાક ગિરનારની યાત્રાએ આવે તો વચ્ચે સોનગઢ થતા જાય, કેટલાક શેત્રુંજયની યાત્રાએ આવે તો સોનગઢ થતા જાય. અહીંયા જુએ તો એમ થાય કે નહીં અહીંયા કાંઈક ધર્મનો વૈભવ છે, સોનગઢમાં ક્યાંક ધર્મનો વૈભવ છે. અને સાહિત્ય, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય એ બધું પ્રમાણ જોવે ત્યારે એમ લાગે કે અહીં કોઈ વિશિષ્ટ વાત છે, સાધારણ વાત નથી, અસાધારણ વાત છે. હાજી, ભાવના સારી છે તમારી, અને બધાને એવી જ ભાવના આવે કે એનો જેમ વિસ્તાર થાય, વધુમાં વધુ વિસ્તાર થાય, અને એ વધુ વધુ લાંબા કાળ સુધી ટકી રહે, પરમ સત્ય સદાય જીવંત રહે, વિસ્તાર પામો, અનેક જીવો પોતાનું હિત સાધો, એવી ભાવના હોય ને. એ ભાવના તેઓ શ્રી એ પોતાના સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા તત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. અનેક જીવો જાગૃત થયા, અનેક યોગ્ય જીવોને એ વાત ઉપર આકર્ષણ થયું. સંપ્રદાયમાં ચીલા ચાલુ જે પદ્ધતિ હતી એ પદ્ધતિથી કોઈ આત્મલાભ થતો જોવામાં ના આવ્યો. અહીંયા બૌદ્ધિક રીતે વિચારે તો પણ આત્મલાભ થાય એવી વાત સ્પષ્ટ જોવામાં આવે છે. આત્માને ઓળખવાની વાત છે, આત્માનો અનુભવ કરવાની વાત છે, આત્મામાં સ્થિર થવાની વાત છે, અને એ રીતે વિતરાગતા પ્રગટ થાય એવી સ્પષ્ટ વાત છે. એ વાત અનેકના જોવામાં સ્પષ્ટપણે આવી અને લોકો જાગૃત થયા. ગુરુદેવનો અમાપ ઉપકાર છે, આનું કઈ માપ કાઢી શકાય
નહીં
કે આ મર્યાદા અહીંયા પૂરી થઈ ગઈ. માણસ કહે છે ગુરુદેવ તો ચોથા ગુણ સ્થાને હતા, એક દલીલ આવે છે અત્યારે. તો એની ભક્તિ કઈ કરવું હોય તો કરો, અમને ના નથી, પણ કઈ માપ રાખો પૈસા. શું કે છે અહીંયા પૂજ બેન શું કે છે, માપ થાય એવો ઉપકાર નથી, આ અમાપ ઉપકાર છે. એટલે અમારે કઈ માપરીએ એવું નથી, ઉપકાર ગાવા બેસીએ તો કઈ માપરીએ એવું
નથી.
કદાચ તમને મર્યાદા બહાર ની ભક્તિ દેખાય તો માફ કરવા, પણ અમારે તો આ પરિસ્થિતિ છે કે જેનો ઉપકાર અમાપ છે એની ભક્તિ માપીને કેવી રીતે કરીએ. એક બાજુ થી એમ કહીએ કે એમનો ઉપકાર કેટલો કે અમાપ ઉપકાર, હવે એમના પ્રત્યે ભક્તિ કરવી તો કઈ માપી માપે ને તોડી તોડીને જોખીને દેવું, વધારે ક્યાંક ચાલ્યું જાય. એને અનંત કાળનો અનંત સુખનો લાભ થવાનો બીજ હાથમાં આવી ગયો, જીવંત બીજ, અને નિયમથી એ અનંત કાળથી આનંદ સમાધિ સુખને પ્રાપ્ત કરશે. તો એ ઉપકાર અમાપ છે કે માપ છે, અમાપ છે. તો એને ભક્તિ માપી ને આવે કે માયપા વગેરે આવે, તો માયપા વગેરે જ આવે. જો ઉપકાર અમાપ હોય તો સામે ભક્તિ અમાપ જ આવે, એનો માપ હોય શકે. પણ સાધારણ માણસને એ ગણિત છે, એ ઠસી જાય છે કે અરવિંદ ભગવાનની ભક્તિ, નિર્ગ્રંથ ગુરુની ભક્તિ અને સત્પુરુષની ભક્તિ, ત્રણેયના માપ જુદા જુદા રાખવા જોઈએ. કેમ કે ત્રણેયની સ્થિતિ જુદી જુદી છે, માટે એની ભક્તિના માપ પણ જુદા જુદા રાખવા જોઈએ. સામાન્ય બુદ્ધિમાં એ પલાખું ખસી જાય છે. વાત તો કઈ બરાબર કઈ હિન્દી ના કરે છે, કેમ વિદ્વાન માણસ છે ને હિન્દી ના વાત કરે છે એમ એને લાગે. એ વિદવત્તા છે એમાં સમજણ નથી, પણ ગેરસમજણ ઉભી થયેલી છે એવી વાત છે. ગુરુદેવ નો અમાપ ઉપકાર છે, આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે. એટલો હિનો કાળ છે, હિના પરિણામ વાળા જીવ અહીંયા જન્મે છે, વિદ્યમાન રહે છે, એમાં આવું પરમ તત્વ કહેનારા, સમજાવનારા, પ્રકાશિત કરનારા મળ્યા એ બહુ મોટું ભાગ્ય છે. ભાગ્યની સમૃદ્ધિની એ બહુ મોટી નિશાની છે. મારે દાસભાઈ કહેતા પુરુષોત્તમ
દાસ,
એ માણસ દરિદ્ર હોય, ચીથરે હાલ હોય, ટુકડા ટુકડા માટે ગુરુદેવના શ્રીમુખેથી આવું પરમ તત્વ, જ્ઞાનીના શ્રીમુખેથી આવું પરમ તત્વ સાંભળવા મળે એથી મોટું પુણ્ય છે, વિશિષ્ટ પ્રકારનું પુણ્ય છે. બે પુણ્યના પ્રકાર એવા છે કે એકબીજાની સરખામણી પણ કરી શકાય નહીં. એટલી વાત લીધી છે, બંનેના ફળ જુદા, બંનેની ક્વોલિટી જુદી છે. આમાંથી એક તીર લાગી ગયું કે એનો મેળો એ સંભાવના છે. આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે. સાતિશય ગુણરત્નોથી ભરપૂર કેવા છે ગુરુદેવ? સાતિશય ગુણરત્નોથી ભરપૂર ગુરુદેવની મહિમા અને તેમના ચરણ કમળની ભક્તિ, અહોનિશ અંતરમાં રહો, પોતે પણ ભક્તિની વાંછા કરી છે, ઈચ્છા કરી છે, ભાવના કરી છે કે મને પણ ઉપકાર થયો છે. પોતે તો જે ઉપકાર ગાયો છે એ આપણે પરમાનુસારમાં આગળ એમના શબ્દોમાં હસ્તાક્ષરમાં છાપેલો છે અને અભિનંદન ગ્રંથમાં પણ આવ્યો છે કે આ આત્માની તો પર્યાય પર્યાય, સમય સમયની પર્યાય પર્યાય ગુરુદેવનો ઉપકાર વર્તે છે. એટલે કે સમય સમયની જે શુદ્ધ પર્યાય થાય છે, ભલે થાય છે પોતાના પુરુષાર્થથી, પણ વિનય એવો કરે છે કે આ ગુરુદેવનો ઉપકાર છે કે આ સમય સમયની શુદ્ધ પર્યાયની ધારા ચાલી આવે છે, એ ગુરુદેવનો ઉપકાર છે. જો ગુરુદેવે આત્મા ન દર્શાવ્યો હોત તો પોતે એ વિષયની કેટલી મૂંઝવણમાં હતા એ મૂંઝવણનો પોતાને ખ્યાલ છે. મૂંઝવણ એવી ચીજ છે કે મૂંઝવણનો માર્ગ ન નીકળે તો માણસ આપઘાત કરે. જગતમાં બને છે કે નહીં? લૌકિક મૂંઝવણમાં, આ તો પારલૌકિક મૂંઝવણ છે. ઓલી તો ઓછી વૃત્તિ એમાંથી કાંઈક એને મળે તો મૂંઝવણ હળવી થાય, રામ જેવું કાંઈ થાય તો. આની અંદર તો પૂરો માલ મળે છે, શુદ્ધાત્મા, પરિપૂર્ણ શુદ્ધાત્મા એ દર્શાવે છે, એનો માર્ગ મળે છે. એટલે એમના પ્રત્યેની જે ભક્તિ છે એ ભક્તિ સદાય અંતરમાં રહો એવી ભાવના પોતે ભાવી છે. આ રીતે અહીંયા કુજ બેનશ્રીના વચનામૃત અહીંયા પૂરો થાય છે. આપણે આજથી ગુરુદેવશ્રીના વચનામૃત આ બંને ગ્રંથ સોનગઢની અંદર નંદીશ્વરજીના લયમાં આરસપાનની અંદર કુતરાયેલા છે, આપણા મોક્ષુ સમાજ ઉપર. બંને ધર્માત્માઓએ પરમ સત્યના રહસ્યને પ્રકાશીને ઉપકાર કર્યો છે, એટલે એમના જ વચનામૃતો ભગવાન ઋષભદેવ સ્વામીના જૈન મંદિરમાં અને નંદીશ્વરની રચના કરે છે એ જૈન મંદિરના દિવાલો ઉપર ઉતરાવે છે. ત્યાં પહેલું વચન છે જે ગુરુદેવે પોતાના સ્વ હસ્તાક્ષરથી લખેલું, જે પોતાના સ્વરૂપરૂપ શુદ્ધાત્માનું દ્યોતક છે, પ્રકાશનાર છે, ઓમ સહજ ચિદાનંદ, જે શુદ્ધાત્માને બતાવનારું છે. શુદ્ધાત્માને બતાવે ત્યારે શુદ્ધાત્માને અવલંબીને બતાવે માર્ગ પણ પ્રકાશિત થાય છે, એમ સાથે સાથે લઈ લેવો. ઓમ સહજ ચિદાનંદ, શું કહ્યું? ઓમ છે એ પણ શુદ્ધાત્માનો વાચક શબ્દ છે. ઓમ છે શુદ્ધાત્માનો વાચક શબ્દ છે. શુદ્ધાત્માના સ્વરૂપને એમાં બતાવવામાં આવ્યું છે. દિવ્ય ધ્વનિમાં આ ઓમકાર નાદ છે એમ કહેવામાં આવે છે. ઓમ એવું એક અનક્ષરી નાદ ચાલે છે. એટલો બધો ભગવાનની વાણીમાં આ ઓમકાર પ્રસિદ્ધ થયો છે કે અન્ય મતીઓ પણ એને રાખવા લલચાયેલા છે. એટલે જે તત્વજ્ઞાનમાં કોઈ મોટો સંપ્રદાય હોય, તત્વજ્ઞાન અપેક્ષાએ કોઈ મોટો સંપ્રદાય હોય તો અત્યારે વેદાંત છે, એમાં આત્માના વિષયનું ઘણું તત્વની ચર્ચા છે. એમાં પણ ઓમ શબ્દનો પ્રયોગ છે. અને એ સિવાય પણ બીજા અનેક સંપ્રદાયની અંદર આ ઓમ શબ્દ રાખવામાં આવે છે. કેમ કે એનો પ્રચાર એ વખતે ઘણો છે, ભગવાનની ઓમકાર ધ્વનિ વખતે ઓમ નો પ્રચાર ઘણો થયેલો. એટલે જે વસ્તુનો ઘણો મહિમા થયેલો એ મહિમામન છે એમ રાખીને દરેકે એ વાતને તો છોડી નથી. અનેક સંપ્રદાયોએ એ શબ્દને એ વાતને મૂકી નથી એમ એનો અર્થ થાય છે. પછી અત્યારે એમ કે તો અમારામાં છે, નહીં તો અમારામાં છે, કોઈ એમ કે નહીં તો અમારામાંથી તમે લીધેલું છે એમ પણ કહે, એ તો ઠીક છે. એ કોઈ વાદ વિવાદ કરવાનો કે ખેંચાતાણી બહેસ કરવાનો કોઈ એ વિષય, તો જેને જેમાંથી લીધું હોય એ જુદી વાત છે. પણ તીર્થંકર ભગવાનની વાણી છે, એ ઓમકાર નાદ છે, અને અનાદિથી અનંત તીર્થંકરોની વાણી એક પ્રકારે ચાલી છે, બીજો પ્રકાર નથી. દેશકાળ અનુસાર ભાષા બદલાય છે, દિવ્ય ધ્વનિનો નાદ બદલાતો નથી. જેમ આત્મા ધ્રુવ છે, જેમ આત્મ પ્રાપ્તિનો ઉપાય પણ ધ્રુવ છે, એમ એની મૂળ દિવ્ય ધ્વનિ એ પણ ધ્રુવ જ રહે છે, એમાં ફેર પડતો નથી. એવું વિષય કોઈ પણ શાસ્ત્ર લઈને ગુરુદેવના પાવન કરકમળથી કાંઈ એની અંદર અક્ષર મંડાય એવી ભાવનાથી શાસ્ત્ર ગુરુદેવની પાસે જાય તો એમાં ઓમકાર કરી દેતા હતા. આ આત્માનો ઓટોગ્રાફ છે, શુદ્ધાત્મ સ્વરૂપનો એ આપણે કહે છે ને ભાઈ, તમારી સહી કરો, તમારા દસ્તખતમાં તમારી સહી આપો. ઓટોગ્રાફ એટલે હસ્તાક્ષર, પોતાના નામના હસ્તાક્ષર. આત્મા તો અનામી છે, એનો વાચક શબ્દ છે ઓમ છે. ગુરુદેવ ઓમકાર કરી દેતા હતા ઘણાના શાસ્ત્રોમાં છે, હજારો શાસ્ત્રની અંદર મુમુક્ષુને ગુરુદેવે પોતાના સ્વ હસ્તાક્ષરથી ઓમકાર કરી દીધો છે. આપણે પણ અહીંયા શાસ્ત્રની સ્થાપના ઉપર સુવર્ણ રંગથી ઓમકાર કરેલો છે. એ ઓમ સહજ ચિદાનંદ છે, એની અંદર એક ન્યાયે બધું રહસ્ય આવી ગયા છે. પહેલા ટુકડામાં છે ત્રણ શબ્દ. સહજ એટલે અનાદિ અનંત ત્રિકાળ, સહજ એટલે સ્વાભાવિક અકૃત્રિમ, કોઈથી કરાયેલું નહીં એવું. ચીદ એટલે જ્ઞાન અને દર્શન જેમાં રહેલા છે, અને આનંદ એટલે આનંદ, મુખ્ય ત્રણ ગુણો લીધા. જ્ઞાન દર્શન અને આનંદ ચિદની અંદર બંને આવે છે, જ્ઞાન અને દર્શન. ચૈતન્ય ચીદ એટલે ચૈતન્ય. જ્ઞાન દર્શન અને આનંદ એ જેનું શુદ્ધ નહીં કરાયેલું એવું અનાદિ અનંત અકૃત્રિમ સ્વાભાવિક સ્વરૂપ છે, જે ઓમકાર શબ્દથી ટૂંકામાં કહેવામાં આવે છે, એનો ઉચ્ચાર છે. અહીંયા પહેલા વચનમાં એનું ઉચ્ચારણ કરેલું છે, એટલે કે નિજ સ્વરૂપનું સ્મરણ કરેલું છે. નિજ સ્વરૂપનું સ્મરણ કરેલું છે, ભાષામાં કથન કરેલું છે, વિકલ્પમાં મતિ જ્ઞાનમાં એનું સ્મરણ કરેલું છે, અને ભાવસ્મૃત જ્ઞાનમાં એની સાવધાનીને સંભાળ કરેલી છે. એ બધું લઈ લેવું. બાર અંગ નો સાર એક શુદ્ધાત્મા ને એની સ્વાનુભૂતિ છે. એક શુદ્ધાત્મા જે સ્વાનુભવનો વિષયભૂત છે, શુદ્ધિના વિષયભૂત છે, દ્રષ્ટિના વિષયભૂત છે, ચારિત્રની સ્થિરતાના વિષયભૂત છે, અને આનંદના આનંદ ઉલ્લાસના વિષયભૂત છે. એ બધું એક શુદ્ધાત્મા છે, એટલે એને પરમોત્કૃષ્ટ તત્વ કહેવામાં આવે છે. પરમ ઉત્કૃષ્ટ તત્વ કહેવામાં આવે છે. ગુરુદેવના અંતર પરિણમનનો વિષય છે, એટલે પહેલા અંકમાં પ્રારંભમાં જ એને લેવામાં આવ્યો છે. ઓમ નમઃ પરમાત્મને ગુરુદેવ શ્રીના વચનામૃત એ પુસ્તકનું નામ લીધું છે. ગુરુદેવ શ્રીના વચનામૃત જે છે એ જ નામ આપ્યું છે. બીજું ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના પ્રવચનોમાંથી વિનેલા, અને અત્યારે નંદેશ્વરજીના હૃદયમાં અરસપાન ઉપર એ પહેલું વચન છે. બીજું વચન, નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. અનેક વર્ષો પહેલા જે સમયસાર ઉપર પ્રવચનો ચાલેલા એ પ્રવચનો હજી બેનશ્રી શરૂઆતમાં જ્યારે ગુરુદેવના પ્રવચનો સાંભળતા ત્યારે ઘરે આવીને લખી લેતા, બહુ સ્ફૂર્તિ પણ એમને બહુ તેજ હતી, અને એ પ્રભુ લખાયેલા પ્રવચનોને સમયસાર ભાગ 1, 2, 3, 4, 5 તરીકે બંધ અધિકાર સુધી પ્રકાશિત કર્યા છે દિગંબરજી સ્વાધ્યાય મંદિર દ્રષ્ટિએ. એમાંથી ઘણા વચનો લીધેલા છે. એટલે એ દિવસોમાં ગુરુદેવના પ્રવચનોમાં કેવો પ્રકાર, પ્રવચનની પદ્ધતિ, પ્રકાર, વિષય શું આવતું હતું, કેટલું સ્પષ્ટ આવતું હતું, એ બધું આમાંથી મળેલું છે. નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. જેવા સિદ્ધ પરમાત્મા છે એવા જ મૂળ સ્વરૂપે, નિશ્ચય સ્વરૂપે એટલે વાસ્તવિક સ્વરૂપે, ખરા સ્વરૂપે બધા જ જીવો, દરેક જીવો જગતના, મારો આત્મા, તમારો આત્મા, બધાનો આત્મા પરમાત્મા સ્વરૂપે છે. કોઈ ઓછો અધગો નથી. આવી વિશાળ દ્રષ્ટિ એ પાયાની દ્રષ્ટિ છે. આવી વિશાળ પાયાની દ્રષ્ટિ જૈન દર્શનની અંદર રહેલી છે કે નિશ્ચયથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. કોઈને હીન દીન જોવાનો પ્રશ્ન રહેતો નથી. એ દ્રષ્ટિ જૂઠી છે એમ કહે. એ દ્રષ્ટિ સાચી નથી. એ વિપરીત દ્રષ્ટિ છે. જૂઠી દ્રષ્ટિ કહો, વિપરીત દ્રષ્ટિ કહો, બે એક જ વાત છે. મૂળ સ્વરૂપે જુઓ, મૂળ સ્વરૂપે જોઈને એનું મૂલ્યાંકન કરો, પછી એની અવસ્થાનું સાચું જ્ઞાન થશે. મૂળ સ્વરૂપે વસ્તુને જાણ્યા વિના એની અવસ્થાનું સાચું જ્ઞાન કદી થતું નથી. એટલે ત્યાંથી આ વાત ઉપાડી છે, પ્રતિપાદન કર્યું છે. એ ગુરુદેવની તત્વ કરવાની જે તત્વને પ્રતિપાદન કરવાની જે શૈલી છે એમાં આત્માના મૂળ સ્વરૂપને સ્થાપીને પછી બાકીના 8 તત્વોની વાત તત્વદ્રષ્ટિએ જે તે તત્વ અનુસાર કરે છે, પણ આ રીતે સ્થાપીને આત્માને, આ એમને પોતાની કથન શૈલીની એક વિશિષ્ટતા છે, પ્રતિપાદન શૈલીની એક વિશિષ્ટતા હંમેશા રહી છે. નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે, જીનવર અને જીવમાં ફેર નથી. જેવા જીનવર રિનસિદ્ધ છે એમાં અને આ જીવમાં કાંઈ ફેર નથી, બસ એવો જ છે. એમના જીવ એમનું સ્વરૂપ છે, પ્રગટ છે, એવું મૂળ સ્વરૂપે આ જીવ એવો જ છે, એમાં કોઈ ફેર નથી. જીવર અને જીવમાં ફેર નથી, ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય, મનુષ્યની વાત નથી કરતા, એકેન્દ્રિયનો જીવ હોય તો પણ આ જ વાત છે. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય એટલે જેના પુણ્ય ઘણા ઓછા છે અને પાપના ફળમાં એકેન્દ્રિયની દશાને પ્રાપ્ત છે, અને ભલે કોઈ પુણ્યના ફળના મોટો સ્વર્ગનો બે હોય, દામોદરલાલી જેની મોટી દેખાતી હોય, જેનું ઘણું સામર્થ બારમાં રિદ્ધિ સિદ્ધિ વ્યક્ત દેખાતી હોય, એ બધામાં કાંઈ ફેર નથી. જેમાં જીનવર છે એવો જીવ છે, એ દ્રષ્ટિએ આ જ્ઞાનીની પ્રધાન મુખ્ય દ્રષ્ટિ, જોવાની દ્રષ્ટિ મુખ્ય આ છે. બધા જીવોને મુખ્યપણે જોવાની આ દ્રષ્ટિ છે, પછી એ પર્યાયનો વિવેક કરે છે અને એ વિવેક યથાર્થ થાય છે. આવી દ્રષ્ટિપૂર્વક પર્યાયનો વિવેક પછી યથાર્થ થાય છે. આ દ્રષ્ટિ વિના પર્યાયનો વિવેક યથાર્થપણે થતો નથી. ક્યાંક યથાર્થ કરવા જાય તો પણ ગોથું ક્યાં ખાય એનો મેળ રહેતો નથી. ઘણી મહત્તા છે એ દ્રષ્ટિ ધારણ કરીને બેઠા છે. એક સરખા છે એવી દ્રષ્ટિ રાખીને બેઠા છે. કોણ જાણે એમ એવી દ્રષ્ટિ રાખી. શ્રીમદજી 15મા વર્ષમાં એ વાત લખી ને, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. બહુ પુણ્ય કીરા પુંજ થી કાવ્ય લખી માં છેલ્લે આ વાત, બધા આત્મા એક સરખા પરમાત્મા સ્વરૂપે છે એમ સમદ્રષ્ટિ એક સરખી દ્રષ્ટિ દો. કેમ કે પર્યાયો વિષમ છે, પર્યાયો બધા આત્માની સંસારની અંદર વિષમ પર્યાયો છે, એક સરખી પર્યાયો નથી. પણ મૂળ સ્વરૂપે તો બધા સરખા છે, તો સમદ્રષ્ટિ તો ક્યાંથી દેવાશે? વિષમ પર્યાયોને જોતા સમદ્રષ્ટિ રહેતી નથી કે કેળવાતી નથી. એટલે મૂળ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ આપવાની વાત છે. પોતામાં પણ મૂળ સ્વરૂપને જુઓ, અને એમ જોતા બીજા આત્માને પણ પોતે જેવો છે એવો જ જોવામાં આવે, એવી રીતે તમે જુઓ એમ કહે છે. સમાપ્ત થઈ જાય, કોઈ તકરાર કોઈ ઝઘડો ક્યાંય રહેતો નથી જગતનો. જગતની અંદર સંઘર્ષ ટાળવા માટે અનેક પ્રકારની વાતો વહેતી કરવામાં આવે છે, આમ કરીને સંઘર્ષ ટાળો, આમ કરીને સંઘર્ષ ટાળો, આમ કરીને સંઘર્ષ ટાળો. જૈન દર્શનની તો પાયાની જ આ વાત છે કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. જો બધા આત્માને તમે પરમાત્મા સ્વરૂપે છે એમ જોઈ શકો, છે પાછા નથી ને જોવાની વાત નથી, જેમ છે એમ જો તમે જુઓ તો પછી ક્યાંય તમને સંઘર્ષ કરવાનો વિચાર જ આવશે? ન સમજતો હોય તો ગુરુદેવ એમ કે પ્રભુ સમજને, તો પ્રભુ તો સમજને એમ કે, શું કે ગાળો દેતો હોય. હું કાનજીભાઈ આમણે કાનજીભાઈ આમણા લાલ ઘોમ થઈને ગાળો દેતો હોય, ગુરુદેવ વાંચે હું કઈ એમને લાગે ને, અરે પ્રભુ જરા સમજ ને આમ, પ્રભુ તારે સમજવા જેવું છે એમ કે. હું બહુ કરુણા, અરે ભગવાન શું થયું આ તને, તને આ શું થયું છે ભગવાન કહીને એમ કે. એવી એક વિશાળ દ્રષ્ટિ, મૂળમાં એ દ્રષ્ટિ કેળવાઈ ગઈ છે, એ દ્રષ્ટિ ઘર કરી ગઈ છે. એટલે તીવ્રમાં તીવ્ર દ્વેષ કરનાર આવે તો પણ એને પહેલા એમ જોવે છે, આ બિચારો અવસ્થામાં ભૂલ્યો છે પોતાના સ્વરૂપને, પોતાના મૂળ પરમાત્મા સ્વરૂપને અવસ્થાની અંદર ભૂલી ગયો છે. શકતો. એટલે એને આવું બધું થયા કરે છે અવસ્થામાં, પણ હજી એનું મૂળ સ્વરૂપ છે એ તો જે છે એ છે. પર્યાય ને મુખ્ય કરતા નથી, પર્યાય ને મુખ્યપણે જોતા નથી, ગમ કરી જાય છે. દ્રષ્ટિ રહેશે, એ દ્રષ્ટિમાં કઈ ફેર પડશે, એમણે કહ્યું છે ને, પણ શું કરવા કે છે, એ જ છે. કોને માટે કે છે? સામે મુમુક્ષુ બેઠા છે એને તો આ વ્યાખ્યાન કરીને કહ્યું છે કે ભલે તે એકેન્દ્રીનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, પરમાત્મા સ્વરૂપ જ છે, જીવર સ્વરૂપ જ છે, એમ કહે છે. પરમાત્મા સ્વરૂપ છે, અમે તો એ નજરે જોઈએ છીએ. વચનામૃતમાં એ બતાવજો, ભલે માથાનો વાઢનાર હોય અને ભલે તે પોતાને એમ માનતો ન હોય કે હું પરમાત્મા નથી, હું તો આનો કટ્ટર દુશ્મન છું, હું તો આનો બરાબર વિરોધી, પૂરેપૂરો વિરોધી, એ ભલે એમ માનતો હોય. આ કહે છે, તું ભલે ગમે એમ માનતો હોય, અમે તો તને આ નજરથી જોઈએ. અને વાત એવી છે કે જો એને ખબર પડે, કોઈને એમ ખબર પડે પૂરો વિરોધ કરનાર, અરે મને આ દ્રષ્ટિથી જુએ છે, એનો વિરોધ ઓગળી ગયા વિના. કેમ કે આખરમાં એ પણ જીવ છે, આખરમાં એ જીવ છે, અને એને જો સાચી વાતની ખબર પડે છે તો એ જીવ હોવાથી એ પોતાનો માર્ગ પકડી લે છે. કેમ જૈન સંપ્રદાય તે સંપ્રદાય નથી રહ્યો, અને અનેક જૈનેતરના સંપ્રદાય ઇતર સંપ્રદાયમાંથી અહીંયા જૈન થયા છે લોકો, એનું કારણ આ છે કે અહીંયા તો બધાને જીવ તરીકે જોવામાં આવે છે, સંપ્રદાયના બંધનની વાત અહીંયા ક્યાંય છે નહીં, વાડાની બંધનની વાત છે નહીં. એટલે કોઈ પણ જીવ આવે એનો સમાદર કરવામાં આવે છે કે વાહ તમે તો જીનવર છો, તમે તો પરમાત્મા છો, આવો તમે તમારા હિતને સમજો, તમે સુખી થાઓ, તમે સુખી થાઓ એની અમને ખુશી છે, અમને કોઈ એનો અનાદર વર્તો કે નિષેધ વર્તો નથી. એ રીતે મૂળની અંદર આ જે વિશાળ ભાવના છે, એ વિશાળ ભાવના રાખીને બધી વાત છે, એને છોડીને ક્યાંય વાત છે. ભલે તે એકેન્દ્રીયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, એ બધું તો પર્યાયમાં છે, અને પર્યાય છે નાશમાન છે, ક્ષણિક છે, પર્યાયમાં છે એ કોઈ કાયમી ચીજ, મૂળ સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ છે એ કાયમી છે. અને જે એકેન્દ્રીયપણું કે દેવ કે નારકી કે એ બધું તો નાશવંત છે, અશાશ્વત છે, ઘડીક હોય છે ઘડીક નથી હોતું, ઘડીક હોય છે ઘડીક નથી હોતું. જગતમાં પણ કોઈ ભોળો માણસ જરા ગુસ્સો કરી દે, અનુચિત કહી દે, શું તો માણસ એમ થતા કેમ આવો આટલો બધો ગુસ્સો કર્યો, બીજો માણસ એને સગો ભાઈ જરા ભોળો માણસ છો, એને કઈ મનમાં નથી, ઘડીક પછી કઈ એને મનમાં નથી, તો એના પ્રત્યે માણસ દુઃખ નહીં લગાડે. લૌકિકમાં પણ આટલું સમજે તો માણસને દુઃખ લાગતું નથી, તો પછી જેની આવી દ્રષ્ટિ જોવે કે આ દ્રષ્ટિ તો ધ્રુવ દ્રષ્ટિ છે, તે પોતે પણ સ્વરૂપે કરીને પરમાત્મા, અને બીજા સર્વ જીવો તે પણ સ્વરૂપે કરીને પરમાત્મા, ભવ્ય અભવ્યનો એમાં ફેર નથી. કોઈ અભવ્ય હોય છે એ અમારી નજરનો વિષય નથી, અમે તો એને પરમાત્મા સ્વરૂપે જ જોઈએ છીએ, એમ જ થાપીએ છીએ, બીજું કાંઈ અમારે થાપવાનું રહેતું નથી. એવી જબરદસ્ત દ્રષ્ટિ છે. એટલે એ તો બધું પર્યાયમાં છે એમ કહીને એવો ભાવ લીધો છે, એ તો બધું એમ, એ તો ઠીક હવે, એ તો ઠીક હવે, એટલે એ તો ગૌણ વાત છે. પર્યાયમાં છે એ તો બધી ગૌણ વાત છે, એ પરમાત્મા છે એ વાત મુખ્ય છે. પરમાત્મા છે એ વાત મુખ્ય છે, અને બીજું બધું છે એ ગૌણ છે. અમારે મન આત્મ વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે, બધા આત્માઓને એ રીતે જોવામાં આવે છે. અને એ દ્રષ્ટિથી, એ દ્રષ્ટિ જ્યાં સાધ્ય થાય છે ત્યાં પરિમળની અંદર એટલી બધી વિશાળતા આવી જાય છે કે બહુ મોટો ફેર પડી જાય છે પરિણામની અંદર. અથવા તો આવી દ્રષ્ટિ ધારણ કરનાર જીવને ક્યાંય સંકુચિતતા રહેતી નથી, ક્યાંય ખૂણે ખાંચરે પણ ક્યાંય આવી એક બહુ મોટી વિશાળ દ્રષ્ટિ હોવાને લીધે કોઈ જગ્યાએ એને સંકુચિતતા રહેતી નથી. સંકુચિતતા બધી નાશ પામે છે. એટલે દ્રષ્ટિની સંકુચિતતા અને આ વિશાળ દ્રષ્ટિ બેને ઉત્તર દક્ષિણનો ફેર છે એમ સમજી લીધું. જ્યાં સંકુચિતતા જોવામાં આવે ત્યાં આ દ્રષ્ટિનો ઘાત થયો છે એમ સમજીએ. એ રીતે આ જરા વિશાળ દ્રષ્ટિનો વિષય થાય છે.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાન નો જય. ઓ પરમ કૃપાળુ શ્રી કામ ગુરુદેવ.